सारी जुगल चरण सोल चिन्न जेह नजर समीपे रहो अमारी तेह दुख हरी जननो दिले धरो छो सुख निधि श्याम सहायता करो छो तदपि भजन जे करे न भावे नहीं नर जाति को जाति ते कहावे। ओम श्री स्वामी नारायणाय नमो नमः। ओम श्री पूर्ण पुरुषोत्तमाय घनश्यामाय नीलकंठाय श्री सहजानंद स्वामिने नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान की, श्री लक्ष्मी नारायण देव की, श्री नारायण मुनि देव की, श्री विघ्न विनायक देव की, श्री कष्ट भंजन देव की, श्री पांसो परमंस की। जय स्वामीनारायण। पवित्र धनुर्मास में आपणे आज विदुर नीति की कथा एनो प्रारंभ करवो छे। कोई पण शास्त्र होय तो एना लेखक होय विदुर नीति छे ते कोई स्वतंत्र ग्रंथ नथी। महाभारत नी अंदर उद्योग नामनो पर्व छे એની અંદર નાનો એવડો પ્રજાગર પર્વ વિદુરજીએ પોતાના મોટા ભાઈ ધૃતરાષ્ટ્રને કહ્યો છે, અદ્ભુત છે। તો સૌપ્રથમ આપણે એ જોઈએ કે વિદુરજી કોણ હતા, એનો જન્મ કેમ થયો। મહાભારતની દ્રષ્ટિએ તો એ દાસીના દીકરા એટલે દાસી પુત્ર હતા, સૂત હતા, પણ એનો આત્મા કયો હતો। ભાગવતની અંદર 11મા સ્કંધમાં એક બહુ નાની એવડી સરસ મજાની કથા આવે છે, પોતાના વંઠી ગયેલા છોકરાઓને લઈ। કેવા છોકરા હતા? કૃષ્ણના વંઠી ગયેલા। કેમ એવું થયું? ભગવાનના દીકરા તો કેમ એમ થયું? કારણ કે ભગવાન આખાય આર્યાવર્તની ચિંતામાં દ્વારિકા બહુ ઓછું રહેતા હતા। અને બાપની ગેરહાજરીમાં પૈસાવાળાના છોકરા લગભગ વંઠી જતા હોય છે. વિદુરજી આ બધી વાતનો અહીંયા સ્પર્શ કરે છે, બહુ અદ્ભુત છે. પોતાના છોકરાઓને મોટા મોટાને લઈને ભગવાન વનમાં ફરવા નીકળે છે. મોટો જબર કૂવો આવ્યો, અવાવરો કૂવો, પાણી નહોતું. છોકરાઓ દોડતા રમતા બધે જોતા જોતા એ કૂવામાં દ્રષ્ટિ કરે, મોટો જબર કાંકીડો જોયો. બહાર નીકળવાનો પ્રયત્ન કરતો હતો, નીકળી નહોતો યુગતો. એટલે ભગવાન કૃષ્ણને કહ્યું, પ્રભુ આમાં બહુ મોટો કાંકીડો છે, આજ દિવસ સુધી મેં આવડો મોટો કાંકીડો જોયો નથી. ભગવાન આવ્યા, લાંબો હાથ કર્યો. માણસનો હાથ લાંબો લાંબો હોય કેવડો, પણ ભગવાનના હાથ બહુ લાંબા હોય છે. લાંબો હાથ કર્યો, કાંકીડાને બહારે કાઢ્યો ને, એટલે યાદવ કુમારો હસવા માંડ્યા. ત્યારે પરમાત્માએ કીધું, કાંકીડાના દેહમાં રહેલો આત્મા સામાન્ય નથી, આ તો બહુ મહાન છે, આની મશ્કરી ના કરાય. આવી જ વાત સ્વામિનારાયણ ભગવાને કીધી. શરીર ગમે એનું હોય, શરીર બ્રાહ્મણનું હોય, શરીર દરબાર એટલે ક્ષત્રિયનું હોય, શરીર પટેલનું હોય કે શરીર શુદ્રનું હોય, આત્મા કેવો છે એનો? કોઈ અપરાધના કારણે નીચ યોનિમાં જન્મ મળી ગયો તો આત્માને તેજસ્વીતા કાંઈ ઝાંખી નથી થઈ જતી, સમજાય છે તમને? એટલે વિદુરજી એટલા મહાન હતા, પણ એને શરીર એક દાસી પુત્ર એટલે શુદ્રમાં મળ્યું, પણ કૃષ્ણે એની પૂજા કરી છે. કૃષ્ણ વંદન કર્યા છે, એમને પગે લાગ્યા. નગર એ વખતે દાસીના દીકરાની તો કોઈ વેલ્યુ નહોતી, દરવાજે ઊભું રહેવાનું હોય એને. વિદુર કોણ હતા? મહાન ઋષિ, માંડવ્ય ઋષિ, તપ કરતા હતા. ચોર લોકોએ રાજાનો ખજાનો ફાડ્યો, રાજાનો ખજાનો ફાડીને ચોર ભાગી ગયા, પાછળ લશ્કર પડ્યું. હવે લશ્કર પડ્યું ને એટલે ચોર લોકોને ખ્યાલ આવી ગયો તો હવે પકડાઈ જાઓ, કંઈક ઉપાય કરવો. ચોર લોકો ચતુર બહુ હોય, બહુ હોશિયાર હોય, એ કેમ ચોરી લે એ ખબર પડે. હીરા કેમ ચોરી જાય, દોરા કેમ ચોરી જાય, પૈસા કેમ ચોરી જાય, અરે પાકીટ ખીચામાંથી માળા કેમ કાઢી જાય ને એ નથી ખબર પડતી. બોલો પાકીટ વડતાલમાં બધા હરિભક્તો કઈ રીતે પાકીટ જતા રહે, ગમે એમ મૂકો તો મળ કેમ કાઢી જાય ખ્યાલ જ નથી આવતો. એક ચોરને જજ સાહેબે કીધું કે આટલા બધા ભીડાની અંદર આવી રીતે તે પાકીટ કાઢ્યું કેમ? ત્યારે પેલા ચોરે કીધું કે સાહેબ એની માટે ક્લાસ કરવા પડે, ફી આપવી પડે. આ ચોરીની વિદ્યા કંઈ સામાન્ય થોડી છે. હા, ગમે એમ કરીને હેરવી લે. એક છોરે એના છોકરાને કીધું કે લે ભાઈ તું કાંઈ ચોરીમાં જાણે છો? આપણે આપણું વારસો રાખવું પડશે ને, બધાને એનું હોય ને કે ભાઈ આપણું રાખવું એમ. ચોર કે તું કાંઈ જાણે? તો કે હા બાપુજી, નાનું મોટું તો હું કરી લઉં છું મારી રીતે, પણ તમારી પાસેથી કંઈક નવીન તો શીખવું પડશે ને, તમે કંઈક શીખવાડતા જાઓ. રાત્રે બાપ દીકરો બે એક હારે ચોરી કરવા ગયા. પાછળની દિવાલમાંથી બાખું પાડીને ગયા, એ લોકો ખોદે ને તોય ખબર ના પડે કે મળું કેમ બાખું પડી ગયું. આપણે નાનો એવડો ખાડો કરવો હોય તો આખું ગામ જાગી જાય, અને આવડો મોટો બાખું પાડતે તો કોઈને ખબર ન પડે કે ક્યારે પડી ગયું. આ બધી કળા છે. બાખું પાડીને બે જણા ગયા, પટારો ખોલ્યો, છોકરાને કહે અને બાપો કે અંદર પડકે દાગીના ગોતી લે. છોકરો જેવો અંદર ગયો ને એના બાપે પટારો બંધ કરી દીધો બંધ, અને ઓલું આકડિયો આવે ને વરી દીધો, ભાગી ગયો. અને બાપ કેવો કે દુશ્મન, ઓલા છોકરાને એવી દાજ ચડી. પણ હવારે થયું, બધા જાગ્યા, જાગ્યા અંદર જોયું રણવિખણ, એટલે આ તો બાખું પીડ્યું છે, એટલે આ ચોર આવ્યા છે, જુઓ તપાસ કરો. લઈ કાંઈ નહીં ગયેલા, આ તો શીખવાડવાની વાત હતી. એટલે છોકરાને એમ થયું કે મરી જાઉં, કરવું હું. પણ બિલાડી બોલે ને મિયાઓ એવો અવાજ ઓલા પટારામ બેઠો બેઠો કરવા માંડ્યો. ઓલાને એમ થયું એટલે પટારામ બિલાડી, પટારામ બિલાડી કે પટારામ બેઠો બેઠો મિયાઓ મિયાઓ કરે. ઓલાને એમ થયું કે આમાં કંઈક લાગે, ખોલો. પટારો જ્યાં ખોલ્યો ને છલાંગ મારીને જે બાખામાંથી આવ્યો હતો ને એમાંથી ભાગ્યો. પાછળ અહીંયા ભાઈ ને એના છોકરાને બધા એની પાછળ લાકડી લઈને દોડ્યા. છોકરો નાનો દોડતો દોડતો એક શેરીમાં બીજી શેરીમાં પાદરી ગયો. પાદરી જઈને કોઈની ખબર પડે નહીં એમ મોટો જબર પથ્થર લીધો, પાણીનો ભરેલો કૂવો હતો એમાં પથ્થરનો ઘા કર્યો અને હંતાઈ ગયો. ઓલા લોકોને એમ થયું ઓલો કૂવામાં પડી ગયો, હવે જવાય થયો. કે ધીરે એકલેને ઘેરે આવ્યો. એના બાપા તો હોતા હતા શાંતિ, ખબર પડી કે આવ્યો જાગ્યા. કેમ થયું બેટા? છોકરો કે બાપ છો એટલે નગર બે જીકી દે. કે આ કેમ થયું આવી રીતે કરે? પણ તે કર્યું હું તો કે બાપુજી આવું કર્યું, બસ હવે ન શીખવવું પડે, જા હવે તું ક્યાંય પાછો ન પડે. ચોર ચતુરું હોય એટલે આ લોકોએ શું કર્યું, માંડવ્ય ઋષિના આશ્રમમાં પૈસા દાટી દીધા, હંગરી દીધા, અને આ બધાએ તપસ્વીનો વેશ ધારણ કરીને આજુબાજુમાં બેસી ગયા. થોડેક દૂર હંતાઈ ગયા ચોર લોકો, અલા સિપાઈ લોકો આવ્યા. આવ્યા એટલે એણે બધી તપાસ કરી, પગલાં અહીં સુધી જ આવે છે, અહીંથી પાગ જતા નથી. આજુબાજુમાં તપાસ કરીને જોયું તો માલ જે ચોરાયેલો હતો એ ઋષિના આશ્રમમાંથી મળ્યો. એટલે આ લોકોને એમ થયું કે આ ચોર છે. થોડીક તપાસ કરી, ઓલા લોકો મળ્યા, એ સાધુના વેશમાં હતા. બે ત્રણ જણા, એ ચાર પાંચ જણા બધાને પકડીને રાજાની પાસે હાજર કર્યા. અને રાજાએ પૂછ્યું કે ભાઈ થયું છે હું? તો કે બહુ મોટી ચોરી થઈ છે, આટલી મિલકત આ લોકો લઈ ગયા હતા રાજ્યનો ખજાનો ફાડી. રાજાને એ વખતે તો રાજાશાહી ને કોરટ બોરટ કાંઈ નહીં, રાજા જ ન્યાયાધીશ. એને કીધું કે જાઓ એને સુળીએ ચડાવી દો. બધા ચોરને સુળીએ ચડાવી દીધા, એમાં આ ઋષિ પણ આવી ગયા. સોળી એટલે તો તમે જોયું છે ને ચિત્રમાં, જોયું હોય, આમ તો રહી નથી. હવે સોળીએ ચડાવે એટલે કોઈ માણસ જીવતો ન રહે, ઓલા ચોર તો મરી ગયા, પણ આ ઋષિ મહાન અને તપસ્વી હતા એટલે એમના જીવતા રહ્યા, એને કંઈ ન થયું. રાજાને ખબર પડી કે આ તો કોઈ તપસ્વી અને મહાન આત્મા લાગે છે. એટલે રાજાએ ઋષિની માફી માગી, સુળિયેથી ઉતાર્યા. ઋષિ મહાન હતા, સમજદાર હતા. એટલે ઋષિએ કીધું કે રાજા તમારો કોઈ વાંક નથી, સમજવા જેવી વાત છે. ઋષિએ હું કીધું તમારો કાંઈ વાંક નથી, તમે ગભરાતા નહીં, હું તમને શ્રાપ નહીં આપું. વાંક તો એનો છે, મારા ભાગ્યમાં જેણે આ લખ્યું છે. અહીંથી વિદુર નીતિ શરૂ થઈ જતી હોય એવું નથી લાગતું તમને? વાંક તમારું નથી કે છે. સમર્થ હતા, સીધા યમલોકમાં ગયા, યમરાજ બેઠા હતા, ધર્મરાજ સ્વાગત કર્યું. એ લોહિયાળ પેટે અને સુળી હાથમાં લઈને ગયા સાધુ. ધર્મરાજને કીધું કે હે યમરાજ, મેં મારી જિંદગીમાં મનથી ક્યારેય પાપ નથી કર્યું. સમજવા જેવી વાત છે, કર્મથી પાપ ન થાય એ તો થોડીક મોટી વાત છે, પણ મનથી પાપ ન કરવું એ તો એના કરતાંય મોટી વાત છે. મેં જન્મથી આજ દિવસ સુધી ક્યારેય મનથી નહીં પાપ નથી કર્યું, તો મને કયા કર્મના આધારે તમે સૂળી આપી એ મને કહો. ચોપડો કાઢો, મારું ખાતું ખોલો. ધર્મરાજે તરત ચોપડો કાઢ્યો, ખાતું ખોલ્યું. ખાતું ખોલ્યું એટલે ધર્મરાજ યમરાજ હસવા મળ્યા. હે ઋષિરાજ, અમારા દરબારમાં ક્યારેય નિર્દોષને સજા થતી નથી. તમે પાપ કર્યું છે એમ? ક્યારે કર્યું છે? તમે તમારી બાલ્યાવસ્થાની અંદર રમતા રમતા એક પતંગિયાને લઈ અને બાવળની સુળી ભૂંકી દીધેલી, આ તમારું પાપ, અને આ પાપના આધારે તમને સુળી આપી છે. એ વખતે માંડવ્ય ઋષિએ એમ કીધું કે ત્યારે મારી ઉંમર કેટલી હતી? તો કે ઋષિરાજ, ત્યારે તમે 3 વર્ષના હતા. ત્યારે માંડવ્ય ઋષિએ કીધું કે વેદ અને શાસ્ત્ર અને ઋષિમુનિઓનો ન્યાય એવું કહે છે, 1 થી 5 વર્ષ સુધી બાળક જે પાપ કરે એ એના માતા પિતાને લાગે, બાળકને લાગતું નથી. કારણ કે તો અબુદ્ધ હોય છે, અબુદ્ધ હોય ને, એને ક્યાં ખબર છે આની વેદના અને શું થતી છે. તમને બધાને યાદ આવતું છે, મને આવે છે ઘણી વખત, કોક કૂતરાને મારે, કોક કંઈક કરે, ત્યારે આપણું બાળપણ યાદ આવી જાય કે આરું આપણે નાના હતા અને આપણને ખબર નહોતી પડતી, આપણે બહુ આવું કર્યું છે, એવું થાય. એને કેટલી વેદના થાય, કેટલી પીડા થાય. મા બાપ ધ્યાન નથી રાખતા એટલે એના દોષી મા બાપ જ છે. નાનપણમાં છોકરાઓનો એટલો ખ્યાલ તો રાખવો જ પડે કે એ ઘણા છોકરાની ટેવ એવી હોય છે કે આમ કીડી હાલી જતી હોય ને તો આમ આમ ચેપી નાખે, ચોળી નાખે. એ પાપ એની માને ડાયરેક્ટ લાગે. કોને લાગે? ડાયરેક્ટ એની માને લાગે. કારણ કે બાપા જ બિચારા ખેતર કામ કરતા, ઓફિસ કામ કરતા હોય. કર્મ બળતું જ નથી, સમજી લેજો, કર્મ બળતું જ નથી. અહીંથી ત્યાં, ત્યાંથી ત્યાં, ભોગવે છૂટક્યો, ભોગવે ભોગવવું જ પડે. ચોરે ડાયરો બેઠો તો, સમજવા જેવી વાત છે, ચોરે ડાયરો બેઠો તો એમાં એક મહાન સંત આવ્યા, ખડખડાટ હસતો તો ડાયરો આખો. સાધુએ આવીને પેલા પટેલ લેવાને બધા બેઠા છે ને કીધું કે તમે આટલા બધા હસો છો? એટલે કે મહારાજ, અમે તો બહુ સુખી છીએ, પણ તમે તમારા કર્મ જે થાય છે એનો ક્યારે વિચાર કર્યો? તો કે મહારાજ, અમે તો અમારા કર્મ જે થાય છે ને પાપ, એ તો બધું પાપ સાધુની જોડીમાં પધરાવી દઈએ છીએ. હે, અમારી જોડી? તો કે આ અમે તમારી જોડીમાં પધરાવી દઈએ, અમે તો નિષ્પાપ થઈ જઈએ છીએ. સાધુ કે ભાઈ, તમે તમારું પાપ મારી જોડીમાં પધરાવી દો છો, પણ હું તમારું પાપ રાખતો નથી, તો તમે ક્યાં નાખો? તો કે હું સીધું શિવજીને સમર્પણ કરી દઉં છું, મહાદેવજીને. તો કે બધું એને કહ્યું, મહાદેવજીને પૂછ્યું કે બાપા તમે? તો કે હું તમારું પાપ નથી રાખતો, તો તમે ક્યાં નાખો છો? ત્યારે મહાદેવજીએ કીધું, આ બધું પાપ હું દરિયામાં પધરાવી દઉં છું. દરિયાને જઈને પૂછ્યું કે ભાઈ, તો કે હું રાખતો, કોકનું પાપ હું લેવાનું, હું રાખું ભાઈ? હે, ખેડૂતે કર્યું હોય, દવા ચાટી હોય, એ પાપ હું રાખું? એ હું ન રાખું કે જીવડા માર્યા હોય, ઉંદડા મારી નાખ્યા હોય, હે, એ હું રાખું કે? તો તે મારું પાપ તો કે સૂર્ય લઈ જાય છે, પાણીનો વરાળ થાય ને કે સૂર્ય લઈ જાય છે, વાદળો લઈ જાય. વાદળાને પૂછ્યું કે ભાઈ તમે પાપ રાખો? તો કે ના ના, અમે પાપ નથી રાખતા, વરાળ બનીને આવે ને અમે પાછું વરસાવી દેવી છીએ ખેડૂતના ખેતરમાં, ધરતીને પૂછ્યું તું રાખે? તો કે હું તો રાખતી જ નથી કે. તો કે બસ લણી લણી લઈ જાય છે ને ખાઈને મોજ કરે છે, એને ને એને પાછું આપી દઉં છું કે. એટલે ફરીને ટ્રાવેલિંગ કરીને આવે તો ક્યાં, જેણે કર્યું હોય. કર્મ કેળો છોડતું નથી એ દરેક વ્યક્તિએ ખ્યાલ રાખવો જોઈએ. એટલે છોકરાઓનો ખ્યાલ જે મા બાપ નથી રાખતા, એ પાપ મા બાપને લાગે છે, એવું અહીંયા માંડવ્ય ઋષિનું કહેવું છે. એટલે માંડવ્ય ઋષિએ કીધું કે ભાઈ હું તો 3 વર્ષનો હતો ને 5 થી 7 વર્ષ સુધી કોઈ પણ છોકરાને કર્મ નથી લાગતું, અને આ જે તમે મને 3 વર્ષનું કર્મ ફટકાર્યું છે એ તમારી ભૂલ છે, અને તમને તમારો ભૂલનો દંડ મળવો પડે, એટલા માટે હું તમને શ્રાપ આપું છું કે તમે સૂત પુત્ર થશો, જાઓ. મેં તો ભોગવી લીધું, તમે લખ્યું. ત્યારથી ધર્મરાજ યુધિષ્ઠિરે ચોપડામાં સુધારો કરી નાખ્યો, ખાતું બદલી નાખ્યું કે 5 વર્ષનો થાય ત્યાં સુધી એના મા બાપના ખાતે લખાવવું પડે, કારણ કે આવો ભયંકર દંડ ઠપકારી દીધો. એ જ તેન ધર્મરાજ, યમરાજ જેને કહેવાય, બધાના ન્યાયાધીશ, એ જ દાસીના દીકરા વિદુર થઈને આવ્યા, કોઈ સામાન્ય નહોતા, મહાન આત્મા. એટલે મહાભારતની અંદર એને મહાત્મા વિદુર કીધા, બહુ સહિષ્ણુ હતા, બહુ મહાન હતા, તપસ્વી હતા, જ્ઞાની હતા. દ્રષ્ટિ કરે તો દુર્યોધનને બાળીને ભસ્મ કરી નાખવાની તાકાત વિદુરની અંદર હતી, પણ સહન બહુ કર્યું એ માણસે. ધર્મ તો બંને પક્ષે હતો, કૌરવના પક્ષમાંય ધર્મ હતા, પાંડવોના પક્ષમાંય ધર્મરાજ હતા. જે યુધિષ્ઠિર છે એ ધર્મનો અવતાર છે, અને વિદુર છે એ ધર્મનો અવતાર છે. પણ ફરક માત્ર એટલો હતો કે પાંડવો ધર્મનું સાંભળતા હતા અને એ પ્રમાણે કરતા હતા, જ્યારે કૌરવો ધર્મનું સાંભળતા જ નહોતા. તો કરવાની તો વાત જ ક્યાં રહી? સાંભળે તો ક્યારેક કરવાનું મન થાય, આ લોકો સાંભળતા જ નહોતા. પાંડવો કૌરવો નહોતા સાંભળતા, પાંડવોના પક્ષની અંદર ધર્મની મર્યાદા રહેતી હતી, ધર્મને માન અપાતું હતું, ધર્મને મોટા તરીકે માનતા હતા, જ્યારે કૌરવો વિદુરને પોતાના નોકર જેમ માનતા હતા, એટલે દુઃખી થયા. સત્ય વાત સમજો, સત્ય વાત નાનામાં નાનો વ્યક્તિ, પછાતમાં પછાત વ્યક્તિ જો આપણને કહે અને જો સ્વીકારવાની તેવડ હોય તો સમજી લેજો કે તમારા હૃદય સાફ છે. જ્યાં સુધી વિશુદ્ધ હૃદય નથી થતું ત્યાં સુધી સત્ય વાત આપણે સ્વીકારી નથી શકતા. સત્ય વાત સ્વીકારવી એ જેવા તેવાનું કામ નથી, હિંમત જોઈએ. આ વિદુરજીના જન્મની વાત થઈ, હવે વિદુર નીતિનો જન્મ કેમ થયો? બહુ શરૂઆત જ તેને વિદુર નીતિની મહાભારતની અંદર એવી રીતે કરી છે. વિદુર નીતિ મહાન છે એવું સ્વામિનારાયણ ભગવાને કીધું છે. આઠ શસ્ત્રશાસ્ત્ર સ્વામિનારાયણ ભગવાને માન્ય કર્યા છે. શિક્ષાપત્રી તમે દરરોજ વાંચો છો, વાંચો છો કે નહીં વાંચતા? દરરોજ વાંચો. એમાં આઠ શસ્ત્રશાસ્ત્ર અમને પ્રિય અને અમને માન્ય છે એવી વાત સ્વામિનારાયણ ભગવાને ક્યાંય લખી છે? લખી છે? કેટલાને ખબર છે? બધાને ખબર છે? એ આઠ શસ્ત્રશાસ્ત્ર કયા? તો પેલો વેદ, પછી વ્યાસસૂત્ર. ચાર વેદ છે એટલે એને આપણે એક જ ગણવાનું. બીજું વ્યાસસૂત્ર. વ્યાસસૂત્ર એટલે વ્યાસજીએ નાના નાના સૂત્રો બનાવ્યા છે, એની ઉપર રામાનુજાચાર્ય શ્રી ભાષ્ય બનાવ્યું. એ આપણા સંપ્રદાયનો પાયો છે. શું છે? ફાઉન્ડેશન આખું. આ વ્યાસસૂત્ર છે ને એ જ આ સંપ્રદાયનું ફાઉન્ડેશન, એ જ પાયો છે. આપણે સામાન્ય લોકો છીએ, આપણને ખાલી સ્વામિનારાયણ સંપ્રદાય, તિલક ચાંદલો અને કંઠીની જ ખબર છે. જ્યારે મોટા મોટા વિદ્વાનોની સભામાં જ્યારે વાત થાય ત્યારે તિલક ચાંદલો અને કંઠીની વાત ન થાય, તમે કયા સિદ્ધાંતને માનો છો એની વાત થાય. ત્યાં આ વ્યાસસૂત્ર માન્ય ગણાય. બે થયા ને, પછી આવે છે ભાગવત, શ્રીમદ ભાગવત. આ ત્રીજું આપણું ભક્તિશાસ્ત્ર છે, બહુ અદ્ભુત છે. તમે વારે વારે સાંભળો છો. પછી વિષ્ણુ સહસ્ત્ર નામ. મહાભારત બહુ મહાન છે. વ્યાસજીએ એવું લખ્યું, ઘણા આજના સંતો એમ કહે છે કે જે મહાભારતમાં છે ને એવું બીજે ક્યાંય નથી. હા, ક્યાંય નથી. અને જેટલું બીજે છે ને એ બધું મહાભારતમાં છે. મહાભારત સિવાય બીજું કંઈ બહાર છે જ નહીં, એવું અદ્ભુત છે. તો આ જે વિષ્ણુ સહસ્ત્ર નામ છે એ મહાભારતનો એક ભાગ છે. ભીષ્મદાદાએ પોતાની છેલ્લી અવસ્થામાં ધર્મરાજ યુધિષ્ઠિરની હાજરીમાં ભગવાન શ્રી કૃષ્ણ સામે ઊભા થયા અને હાથ જોડી 1000 નામથી જે સ્તુતિ કરી એ વિષ્ણુ સહસ્ત્ર નામ. એ બાપાએ પોતાના જિંદગીનો આખો નિચોડ કૃષ્ણના ચરણની અંદર તે દિવસે સમર્પિત કરી દીધું. બહુ રાજી ત્યાં હતા ભગવાન, ગજબના. વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરનારો કોઈ દિવસ દુઃખી ન થાય એવું. જોકે ભગવાનનું નામ લેનારો કોઈ દુઃખી થાય જ નહીં. અને ગુણાતાન સ્વામીના શબ્દોમાં કહું તો સ્વામી એમ કે આ સ્વામિનારાયણ સંપ્રદાય આ સત્સંગમાં તો સુખ સુખ ને સુખ છે, દુઃખ તો ક્યાંય જોવા મળતું નથી. પણ હાથે કરીને આમ ખોતરીને ઊભા કરે તો દુઃખ નીકળે, બાકી દુઃખ જ નથી. એવું સ્વામીએ કીધું. વ્યાસસૂત્ર પછી આવે શ્રીમદ ભગવદ્ ગીતા. આ ગીતાએ સ્વતંત્ર ગ્રંથ નથી, આ ગીતાએ તે મહાભારતનું હૃદય છે. મહાભારતમાંથી ભગવાને ત્રણ વસ્તુ પસંદ કરી, વ્યાસ આપણે વિષ્ણુ સહસ્ત્ર નામ, ભગવદ્ ગીતા અને વિદુર નીતિ, આ બધું એમાં આવે છે. પછી વાસુદેવ મહાત્મા, આ એક ભગવાનને માન્ય ગ્રંથ છે. અને એક યાજ્ઞવલ્કની સ્મૃતિ એ તે સ્વામિનારાયણ ભગવાને માન્ય છે. યાજ્ઞવલ્ક્ય સ્મૃતિમાં એવું આવે છે કે આમ કરવું, આમ ન કરવું, આટલી વખત હાથ ધોવા, આવી રીતે તમારે વ્યવહારનું કામ કરવું, એ બધા વિધિ નિષેધનો છે. પણ વિદુર નીતિ તો પરિવારમાં કેમ રહેવું, સમાજમાં કેમ રહેવું, પોતાનું જીવન સુંદર કેમ બનાવવું એનો ગ્રંથ છે. આ સાંભળવાથી માણસનું ઘડતર થાય. શું થાય? ઘડતર. તો વિદુર નીતિ સ્વામિનારાયણ ભગવાને કીધું કે સર્વેષામ નીતિશાસ્ત્રાણામ સારો વૈદુરિકો નયઃ. સત્સંગી જીવનની અંદર સ્વામિનારાયણ ભગવાન સંતો અને હરિભક્તોની સભામાં આ વાત બોલ્યા છે. હે સંતો, અનેક નીતિઓ છે. બૃહસ્પતિએ નીતિ બનાવી છે, શુક્રાચાર્ય નીતિ બનાવી છે, ચાણક્ય નીતિ છે, પછી ભર્તૃહરિ એની રાજનીતિ છે. કેટલા ઋષિઓ, કેટલાય રાજાઓ એને નીતિશાસ્ત્રો લખ્યા, પણ સ્વામિનારાયણ ભગવાને તમામ શાસ્ત્રનો અભ્યાસ કર્યા પછી નિચોડ કાઢીને આ જજમેન્ટ આપ્યું. કેવું અદ્ભુત જજમેન્ટ છે! સંસ્કૃત સમજતા હો તો મજા આવી જાય. સ્વામીને સર્વેષામ નીતિશાસ્ત્રાણા, તમામ નીતિશાસ્ત્રોની ઉપર જ્યારે નજર કરીએ છીએ ત્યારે સ્વામિનારાયણ ભગવાન એમ કહે છે, સારો વૈદુરિકો મતઃ. વિદુર નીતિ છે તમામ નીતિશાસ્ત્રનો સાર છે એટલે અમને માન્ય છે. અને સ્વામિનારાયણ ભગવાન સારગ્રહી હતા. કેવા હતા? સારગ્રહી. ઓળખી જતા અને એટલું જ લેતા, કચરું લેતા નહોતા. આટલા બધા માણસો બેઠા, આમ ઘણા એવા વ્યક્તિ હોય સાર લઈ લે. માણસની અંદર બધી પ્રકારની આવડત હોય. સ્વામિનારાયણ ભગવાન સાર ગ્રહણ કરતા અને બીજું ફાવતું નહોતું. એ તો જ્યારે તત્વદર્શનના શાસ્ત્રો ઉપર નજર કરીએ ને ત્યારે એમ થાય હું ભગવાને ગજુગનું કામ કર્યું, માથાકૂટ કરી નહીં, તૈયાર લઈ લીધું અને નવીન પોતાનું અંદર ઉમેર્યું અને અદ્ભુત આ સંપ્રદાય બનાવ્યો. રામાનુજાચાર્યનું તત્વદર્શન લીધું, સેવા રીતે રામાનુજાચાર્યની ન લીધી, એ વલ્ભાચાર્યની પાસેથી લઈ આવ્યા. મહારાજને એમ કહ્યું આની સેવા રીતે બહુ સારી, એ લઈ આવ્યા. તો તત્વજ્ઞાન રામાનુજાચાર્ય, પણ આત્મજ્ઞાન પાછું સાંખ્યને યોગવાળા પાસેથી લીધું. કેવી રીતે જગતમાંથી નિર્લેપ રહેવું એ પાછું સાંખ્યને યોગમાંથી સ્વીકાર્યું. મોટા મોટા આચાર્યો આખા જગતને, આખા શાસ્ત્ર, વેદ અને પુરાણો અને ઉપનિષદનું મંથન કરીને જે સાર કાઢ્યો એ સ્વામિનારાયણ ભગવાને બધાનો સાર થોડો થોડો ભેગો કર્યો, આખું એને બનાવી બધું એનું લઈ લીધું, થોડું થોડું લીધું અને થોડું થોડું લઈને ભેગું કર્યું અને એમાં પોતાનું નવીન ઉમેર્યું, એટલે કેટલું સરસ થાય. એક હરખા ફૂલ હોય ને તો હાર એટલો બધો હારો ન લાગે, લાગે પણ આમાં ભાત ભાતના ફૂલ નાખો તો હાર કેટલો સરસ લાગે. એમ સ્વામિનારાયણ ભગવાને બે પાંચ ફૂલ રામાનુજાચાર્યના બગીચામાંથી લીધા, બે પાંચ ફૂલ યોગ અને સાંખ્યના બગીચામાંથી લીધા, બે પાંચ ફૂલ વલ્ભાચાર્યના બગીચામાંથી લીધા. બધાના બગીચામાંથી થોડા થોડા નવીન નવીન રંગના ફૂલ લઈ અને પોતાના દોરાની અંદર પૂરવી દીધા અને નામ આપ્યું સ્વામિનારાયણ સંપ્રદાય. અદ્ભુત કામ કર્યું. અહીંયા મહારાજ કહે છે કે વિદુર નીતિ છે સર્વશાસ્ત્રનો સાર છે, અમને માન્ય છે. દ્યુત ભવનની અંદર જ્યારે દ્યુત રમાણું અને છેલ્લી બાજી રમાણી ત્યારે એવું નક્કી થયું કે જે હારી જાય એને 12 વર્ષ વનવાસ જવું અને એક વર્ષ અજ્ઞાતવાસ રહેવું. અને જો એ એક વર્ષની અંદર ઓળખાઈ જાય તો ફરીને બીજા 12 વર્ષ અને 1 વર્ષ અજ્ઞાતવાસ રહેવું. પાંડવોને ભયંકર અન્યાય થયો, ભયંકર. મંત્રેલા પાસાઓ નાખી નાખી ભોળા પાંડવોને છેતરી શકુનિએ રાજ્ય દુર્યોધનને અપાવી દીધું. સમર્થ હતા આ લોકો, વનમાં ન જાવો તો દાદાગીરી કરીને ઇન્દ્રપ્રસ્થ પહોંચી ગયા હોત. અને આને કોઈની તાકાત નહોતી કે ઇન્દ્રપ્રસ્થમાં પગ મૂકી શકે. હા, અને આ રાજસભાની અંદર થયેલો અન્યાય મોટા મોટા મહારથીઓ જોઈ રહ્યા, સામાન્ય નહીં. કાળને પણ જેના દરવાજામાં પગ મૂકવો હોય તો પેલા રજા લેવી પડે, આવા સમર્થ લોકો જોઈ રહ્યા. સમયની કંઈક બલિહારી હશે ને ભાઈ? હા, હજી મારા ભેજામાં ઉતરતું નથી. ઘણી વખત આ પ્રસંગ ઉપર હું વિચાર કરું છું, હજી એમ થાય છે આ કઈ પ્રકારના એંગલથી લોકો જીવતા હશે, કયા કઈ પ્રકારના. લાક્ષાગ્રહની અંદર બાળવામાં આવે તો કોઈ કાંઈ ન બોલે, હે, જો તો ખરા. જાહેરની અંદર લૂંટી લેવામાં આવે તો કોઈ કાંઈ ન બોલે. અન્યાય કરનારા તો પાપી છે જ, પણ અન્યાય થતો હોય અને ન બોલે ઈ એના ભાગીદાર છે. એમ ન સમજી લેવું કે બધા છૂટી જવું અને એક એકને દંડ ભગવાને આપ્યો છે. આ તમારું ન સાંભળે તો કાંઈ નહીં, પણ તમે બોલો તો ખરા, બોલો તો ખરા કે તમે ખોટું કરો, આટલું તો કયો. અને એટલું જો કહેવાની તેવડ ન હોય તો તમે છોડીને જતા રહો. એટલું તો કહેવું પડે ને, આ તમે કરો છો એ અન્યાય છે ને, ખોટું છે. તો એક એકને ફળ ન મળ્યું, બધાને મળ્યું. ભીષ્મ દાદાએ પૂછેલું ભગવાન કૃષ્ણને છેલ્લે કે પ્રભુ, મેં જન્મથી આજ દિવસ સુધી કોઈ પાપ નથી કર્યું. હું પૂછું, પાપ નથી કર્યું, આટલા રાજ વૈભવમાં રહેવા છતાં હું નૈષ્ઠિક ઉર્ધ્વ રહેતા બ્રહ્મચારી છું. કઠણમાં કઠણ કામ ભીષ્મે કર્યું છે. ભીષ્મ એટલે મહાભારતનું મહાન પાત્ર. કૃષ્ણ પછી નેક્સ્ટ સ્ટેપમાં જો કોઈનું સ્થાન આવે તો એ દાદાનું આવે. હા, બીજું કોઈ સ્થાન ન લઈ શકે. અર્જુન બર્જુન પછીની ખુરશીમાં બેહે. દ્વારકાનાથની જેના ચરણની રજ પોતાના માથે ચડાવી પડે, આટલું મહાન પાત્ર, ગંગાનો પુત્ર, શ્વેત દાઢી અને શ્વેત વસ્ત્રો પહેરનારો, જીવન આખું શ્વેત હતું. એની જીવનની ચાદરમાં એક પણ કલંકનો ડાઘ નહોતો. આટલું વિશુદ્ધ જીવન જીવનારો રાજભવનનો ઋષિ કહેવાય. વ્યાસને ભીષ્મની આજુબાજુમાં ઘણી વખત આટા મારવા પડતા હતા. ભીષ્મ ગયા એટલે મહાભારત સમાપ્ત થઈ ગયું. તમે મહાભારત ક્યારેક વાંચજો, અમારા ગુરુ સાક્ષી છે કે ભીષ્મ દાદા ધામમાં જ્યારે જવાના હતા ત્યારે કેટલા મોટા ઋષિઓ બેઠા હતા. વ્યાસ બેઠા હતા, પરશુરામ બેઠા હતા, ધૌમ્ય બેઠા હતા, યાજ્ઞવલ્ક્ય બેઠા હતા. ભારત વર્ષની મહાન ચેતનાઓ એની આજુબાજુમાં દર્શન કરવા બેઠી હતી. દર્શન કરવા એને એમ થતું હતું, હે ભીષ્મ, અમે તો વનમાં રણ વિશુદ્ધ રહ્યા, જ્યારે તમે તો ફરતી બાજુ સ્ત્રીઓ હોય, રાજ વૈભવો હોય, સોનાના થાળમાં છપ્પન ભોગ જમનારા અને જય જયકાર થતો હોય અને ત્યાં તમે વિશુદ્ધ રહ્યા, ધન્ય છે તમને ધન્ય. જંગલમાં બેઠા હોય ને એને વિકાર નો નડે, નડે ભેગા બેઠા હોય અને નિર્વિકાર રહે એ મહાન છે. આ બધા દર્શન કરવા બેઠા હતા, ભીષ્મ કઈ સામાન્ય નથી. ભીષ્મે જ્યારે પૂછ્યું ને, પ્રભુ આટલી ભયંકર વેદના હું કેટલા દિવસોથી ભોગવું છું, કારણ કારણ કહેશો મને, આ કયા પાપનું ફળ તમે મને આપો, મેં તો ક્યારેય નથી કર્યું. ત્યારે આખા વિશ્વને મોહિત કરી દે ને એવું વિશ્વ મોહિની હાસ્ય કરીને કૃષ્ણ બોલ્યા કે દાદા તમે કરેલું કદાચ તમે ભૂલી જાઓ, પણ મારા ચોપડામાં લખવાનું ભૂલાય નહીં હો, હું નથી ભૂલતો. તો પ્રભુ એક વખત યાદ તો કરાવો, આ યાદ કરાવી દો. ત્યારે ભગવાને યાદ કરાવ્યું તું દાદા, યાદ છે એ દ્યુત ભવન, એક ભારત વર્ષની સતી નારીના વસ્ત્ર જ્યારે ખેંચાતા હતા ત્યારે તમે એના સાક્ષી હતા, બેઠા હતા. હા પ્રભુ હું બેઠો હતો. તમે બધાએ નીચું મોટું કરીને બેઠા હતા અને આ અન્યાયના તમે બધાએ હરખા ભાગીદાર હતા. એ પાપનું ફળ તમે ભોગવો છો. તમે નીચે બેઠા હતા, હું ઉપર બેઠો બેઠો તમને બધાને જોતો હતો. દાદા તમે મારા ભગત છો ને એટલે ડાયરેક્ટ છેડા નથી અડાડ્યા. હા ડાયરેક્ટ આપું ને દાદા તો તમારાથી સહન ન થાય. આ તો મારી દયાળુતાના પેલા સ્ટેપિલાઇઝરમાં થઈને આવે છે ગળાય ગળાય. હા ત્યારે દાદાએ હાથ જોડ્યા હતા, પાપ અમે અમારા હાથે નથી કર્યું, પણ એ પાપ થતું હતું, અન્યાય થતો હતો, અત્યાચાર થતો હતો, ત્યારે અમે ત્યાં બેઠા હતા. અને એક જ હાકલ ખાલી દાદાએ કર્યો, દુર્યોધન બંધ થઈ જા. તો દુર્યોધનની તાકાત નહોતી કે દ્રૌપદીને હાથ અડાડી શકે. દુર્યોધન તો હું, કાળની તાકાત ન હોય કે દાદા એમ કહી જાય સભોર તો દ્રૌપદીને હાથ અડાડી શકે. કાળ નો આવી શકે, કાળ આ બધાને ફળ ભોગવવું પડ્યું. અન્યાય જો એ પાપ છે, અન્યાય કરવો એ તો પાપ છે, અન્યાય જો એ પાપ છે, તમારામાં તેવડ ન હોય તો છોડીને જતા રહ્યો, પણ જો ન બોલો તો એના હિસ્સેદાર તમે થાઓ. આ બધું થયું, બધાએ જોયું. આ લોકો પાંડવો ગયા વનમાં, કામ્યક વનની અંદર બહુ અદ્ભુત કથાઓ આવે છે. વિરાટની અંદર એક વર્ષ સુધી રહીને છતા થયા, અને છતાં જ્યારે થયા ત્યારે બધાને ખબર પડી કે પાંડવો વિરાટમાં છે. એ વખતે પાંડવોના સસરા, એમણે પોતાનો અતિ ચતુર એટલે દ્રૌપદીના બાપે દૂત મોકલ્યો હસ્તિનાપુરમાં. અહીંથી વિદુર નીતિ શરૂ થાય. હસ્તિનાપુરમાં એ દૂત આવ્યો, બધી વાત કરી, ધૃતરાષ્ટ્રને વાત કરી કે ભાઈ પાંડવો હવે એનો હિસ્સો માગે છે ઇન્દ્રપ્રસ્થ. હકીકતમાં તો આ બધું પાંડવોના બાપનું છે, તું તો ખોટો ચડી બેઠો છે. ધૃતરાષ્ટ્રનો અધિકાર જ નહોતો જોવતો. તો ધૃતરાષ્ટ્રને મનમાં એવી કામના રહેતી હતી, જો મારે દીકરો પહેલાં થઈ જાય તો આ ગાદીનો વારસદાર મારો દીકરો થઈ જાય. પણ એમાં એ નિષ્ફળ ગયા, કારણ કે પાંડવોને ત્યાં પહેલાં દીકરા થયા, એનું નામ યુધિષ્ઠિર હતું. દુર્યોધન તો નાનો છે, હંમેશા મોટો પુત્ર રાજ્યનો અધિકારી થાય અને યોગ્ય હોય તો થાય. તો ધર્મરાજ યુધિષ્ઠિર તમામ રીતે યોગ્ય છે. અહીંયા વિદુર કહે છે કે હે મહારાજ, હે ધૃતરાષ્ટ્ર, ધર્મરાજ યુધિષ્ઠિર ખાલી ધરતીનું રાજ્ય કરવા માટે નહીં પણ ત્રણ લોકનું રાજ્ય કરવા માટે ઉત્તમ અને યોગ્ય રાજા છે. તમે એને આપી દો. આવી ચોખ્ખી વાત વિદુર પોતાના મોટા ભાઈને કહે છે. નોકરી કરે છે, મંત્રી છે, પણ સ્પષ્ટ વક્તા છે અને સત્ય કહેવા માટે પણ તેવડ જોઈએ. શું જોઈએ? તેવડ. સ્વીકારવા માટે તો હોય જોઈએ, પણ સત્ય કહેવા માટે પણ હિંમત જોઈએ. લાલચુ માણસ કોઈ દાડો સત્ય વાત કઈ નથી એકતા. સગવડતાના આદતિ બની ગયા હોય ને એ વ્યક્તિ કોઈ દાડો સત્ય વાત નથી કહી શકતા. તમે એમ માનો છો કે આજના રાજનેતાઓને એના જે બધા હોય પીએ એ સાચી વાત કહેતા હોય? માનો છો? તમે તાકાત નથી. જો સાચી વાત કહે તો ગાડી જતી રહે, બંગલો જતો રહે, પગાર જતો, બધું જતું રહે. બહુ કઠણ કામ છે. દૂતે આવીને કીધું કે પાંડવો એનો ભાગ માગે છે, ત્યારે ખરેખર જો તે દાડે આપી દીધું હોત તો કાંઈ માથાકૂટ નહોતી. પણ આ આંધળાએ મળે એવો બહુ વિચિત્ર માણસ છે. તમે આખું મહાભારત વાંચો તો ખ્યાલ આવે આ માણસ બોલે છે ઓછું, ધૃતરાષ્ટ્ર બહુ ઓછું બોલે, પણ કપટી જબરો છે, દંભી બહુ છે. સાંભળવાનું આવે બહુ સાંભળી લે છે, એનો જવાબ જલ્દી નથી આપતા ધૃતરાષ્ટ્ર. મીંડ થઈને સાંભળે, આ બોલે નહીં પણ એના હૃદયમાં સંગ્રહી રાખે માળો. તમે આ વિદુર નીતિ, તમે મહાભારતની સિરિયલ તો જોઈ છે ને, આ બધું સાંભળે. દાદા કે એ સાંભળે, હસતા હસતા સાંભળે, પગે લાગે. બધા કે ગાંધારી કે એ સાંભળે, અને પછી છેલ્લે એમ કે શું કરું, મને પુત્ર મોહ નથી છૂટતો. આમાં છેલ્લે એમ જ બોલશે. એટલે આને એમ કીધું કે સારું, હું મારા બધા મંત્રીઓને મળીને પછી જવાબ આપી. પછી સંજયને મોકલે છે. સંજયને જ્યારે મોકલે છે, સંજય પાંડવોનો સંદેશ લઈને જ્યારે આવે છે, સાંજે આવે છે, ત્યારે સંજય સીધો રાજભવનમાં આવે છે. એટલે ધૃતરાષ્ટ્ર અને સંજય ભયંકર ખીજાય છે. સંજય એના સારથી છે, સારથીને ખીજાવવાનો અધિકાર નથી, પણ સંજય કૌરવો અને પાંડવોના જન્મથી સાક્ષી છે કે આ છોકરાઓ બાપ વગેરેના છે, એને આજ દિવસ સુધી કેટલો અન્યાય આ લોકોએ કર્યો એના સાક્ષી સંજય છે. એટલે સત્ય વાત કહેવા માટે સંજય ખીજાણા છે. ત્યારે ધૃતરાષ્ટ્રે એમ કીધું કે તારા ક્રોધનો જ મારે ભોગ બનવાનો છે. ધર્મરાજ યુધિષ્ઠિર અને ભીમ અને અર્જુને શું કીધું, અને વિરાટ સભામાં કોણ કોણ બેઠું તું, અને કોણ કોણ શું બોલ્યા એ તો કે. ત્યારે સંજયે કીધું કે મહારાજ, હું દૂત છું, અને એક રાજાએ બીજા રાજાને જે સંદેશ મોકલાવ્યો હોય, જો ત્યાં રાજભવન એટલે રાજસભામાં સંદેશ અપાણો હોય, તો મારો ધર્મ અને મારું કર્તવ્ય છે કે મારે રાજસભામાં જ તમારા મંત્રીઓની હાજરીમાં સંદેશ કહેવો. હું તમને એકલાને ન કહી શકું, એટલે આવતીકાલે સવારે હું રાજસભામાં હાજર થઈશ, અને ત્યારે ધર્મરાજ યુધિષ્ઠિરે સંદેશ જે કહેવરાયો છે એ હું તમને કહીશ. અને આ માણસ ફફડી ગયો, આ બી ગયો, એટલી બધી માણસને બીક લાગી. એટલે તરત એને પોતાના સેવકને મોકલીને વિદુરને બોલાવ્યા, અને વિદુરને પછી જ્યારે બોલાવવા જાય છે ત્યારે વિદુરજી જે આવે છે ને, પછી જે વિદુરજી વાત કરવાની શરૂઆત કરે એનું નામ વિદુર નીતિ. સહજાન સ્વામી મહારાજની.